તારીખ 11/6/1982 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 391 અને 392 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 60.
જ્ઞાન આનંદ આદિ સમૃદ્ધિ મળેલા ચૈતન્યને તાળા મારી દીધા છે અને પોતે બહાર રખ્યા કરે છે. પોતાના સ્વરૂપમાં અનંત જ્ઞાન અનંત આનંદ આદિ અનેક વિધ સમૃદ્ધિ ભરી છે, ગુણની સમૃદ્ધિ છે. આત્મા ગુણ સમૃદ્ધિથી સમૃદ્ધ પદાર્થ છે. તેનું જેને અજ્ઞાન છે તેને અજ્ઞાની કહેવામાં આવ્યા છે. તેનું જેને જ્ઞાન નથી એવા અજ્ઞાની પોતાના ચૈતન્ય મહેલને, નિજ ચૈતન્ય મહેલને એટલે પોતાના ચૈતન્ય મહેલને તાળા માર્યા છે. તાળા માર્યા છે એટલે બંધ કરી દીધું છે. જ્ઞાન અને આનંદ એને બહારથી મેળવવું છે અને બહારથી મેળવવાના અર્થે તે બહાર રખડે છે. બહાર રખડે છે એટલે ઉપયોગને ભમાવે છે. પછી ભાવે ઉપયોગ બહાર જાય છે એટલે દ્રવ્ય પરિભ્રમણ પણ એના નિમિત્તે ઉભો થાય છે. ભાષા એવી રીતે છે કે જાણે એમાંથી તો કઈ લેવું જ નથી. તાળા માર્યા છે એનો અર્થ શું છે કે સ્વરૂપમાંથી તો કઈ લેવાનો પ્રશ્ન જ રહેતો નથી. આપણે કહેશું ને કે આ વાત બંધ કરી દીધી છે, હવે આ બાજુ કઈ વિચારવાનું જોવાનું રહેતું નથી. એમ જેમાં અનંત જ્ઞાન ને અનંત આનંદથી સમૃદ્ધ પદાર્થ છે એમાં તાળું માર્યું છે એટલે બિલકુલ બંધ કરી દીધું છે. અને જ્ઞાન આનંદ મેળવવા માટે પોતે બહાર રખડે છે, જ્ઞાન બહારથી શોધે છે. પુસ્તક અને શાસ્ત્ર વાંચીને જ્ઞાન મેળવવું, બીજા કોઈ કહેનારા હોય એની પાસેથી જ્ઞાન મેળવવું, પર્યટન કરીને જ્ઞાન મેળવવું, અનેક પ્રકારના વિવિધ પ્રકારના અનુભવ કરીને તે અનુભવમાંથી જ્ઞાન મેળવવું, એમ જ્ઞાન મેળવવાનું સ્થાન આત્મા છોડીને એ બહારમાં શોધે છે અથવા બહારમાં એ અપેક્ષા રાખે છે કે આવા આવા પ્રયોગથી આવા પ્રકારથી મને જ્ઞાન પ્રાપ્તિ થશે અથવા મારું જ્ઞાન વધશે. જ્ઞાની કે અજ્ઞાની સર્વ જીવોનું જ્ઞાન જ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. જ્ઞાનમાંથી એટલે અંદર જે જ્ઞાન ભંડાર છે, અંદર જે જ્ઞાનનું સામર્થ્ય છે એમાંથી જ્ઞાનનો પ્રવાહ દરેક જીવને આવે છે. પરંતુ ભ્રમણાથી જીવ એમ માને છે શાસ્ત્રના શબ્દોમાંથી મને જ્ઞાન થાય છે, શબ્દો દ્વારા જ્ઞાન થાય છે. એનો અર્થ પણ એ છે કે શબ્દોમાંથી જ્ઞાન થાય છે, શબ્દોના આધારે જ્ઞાન થાય છે એવું એને ભ્રમથી લાગે છે. હવે શબ્દ તો જળ પીડ્યા છે, જ્યાં પીડ્યા છે ત્યાં પીડ્યા છે, એનામાં જ્ઞાન નથી. એના દ્વારા જ્ઞાન થાય છે એવી એને ખબર પણ નથી અથવા એને કાંઈ ખબર નથી, કેમ કે એનામાં જ્ઞાન નથી. મૂળ સમયસારમાં એ ગાથાઓ આવે છે, જે શાસ્ત્ર તે નથી જ્ઞાન, કેમ કે શાસ્ત્ર કાંઈ જાણે નહીં, શાસ્ત્ર એ કોઈ જ્ઞાન નથી, શાસ્ત્ર કાંઈ જાણતું નથી, તેથી એ પોતે જ જ્ઞાન નથી. અને જે પોતે જ જ્ઞાન નથી એ બીજાને જ્ઞાન આપવા સમર્થ હોય, નિર્ધન હોય ને બીજાને શ્રીમંત બનાવી દે એના જેવી વાત છે, ભૂખ્યો હોય ને બીજાનું પેટ ભરી દે એવું કોઈ દિવસ બનતું નથી. સમજાવે છે એમાંથી ખ્યાલ નથી આવતો, પણ જ્ઞાન અંદરમાં સંમત કરે છે. જો સૂક્ષ્મપણે જ્ઞાનની પ્રક્રિયા શું થાય છે કે કોઈ શ્રવણ અથવા વાંચનના શબ્દોનું પ્રતિબિંબ જ્ઞાનના પડદા ઉપર આવે છે. હવે એ બરાબર છે કે નહીં એમ અંદર મેળવાય છે, સંમત કરવા અર્થે એ બરાબર છે કે કેમ એમ અંદરમાં મેળવાય છે. અને એ સંમત જ્ઞાન પોતે જ્ઞાનને કરે છે કે આ બરાબર, ત્યારે એને જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. અથવા પહેલું શબ્દનું જ્ઞાન ઉપર પ્રતિબિંબ થયું તે પણ જ્ઞાનમાં પ્રતિબિંબ થવા લાયક જ્ઞાનની પરિસ્થિતિને વશ થયું છે, શબ્દને વશ થયું છે એમ ખરેખર નથી. કોઈ મૃત્યુ પામેલા માણસનું શરીર પીડ્યું હોય એને કોઈ સંભળાવશે? છેલ્લે નમો અરવિંદતાને સંભળાવતા હોય છે. ડાક્ટર એમ કહે કે ભાઈ અહીંયા નથી, હવે અહીંથી તો ગયા. તો પછી એને કોઈ નહીં સંભળાવે. એનો અર્થ શું છે કે ત્યાં સાંભળનાર પોતાની શક્તિથી સાંભળવાનું કાર્ય કરે છે. જો સંભળાવનારને લઈને કાર્ય થતું હોય તો ત્યાં કાર્ય થવું ચાલુ રહેવું જોઈએ. ઉપાદાનની શક્તિ વિના પરપદાર્થને સંયોગને નિમિત્તનો આરોપ પણ મળી શકતો નથી. આરોપ નાખવો હોય તો આરોપ મળી શકતો નથી. અહીંયા તો શું લેવું છે, પોતાનામાં સામર્થ વિરહ છે એ વિષયથી જીવ અનાદિથી અજાણ છે. જો પોતાની શક્તિને સંભાળે તો એને જ્ઞાન પ્રાપ્તિ માટે બહાર જવું પડે એ વસ્તુના સ્વરૂપમાં નથી. અને ઇતિહાસમાં એવા અનેક દાખલાઓ થયા છે, શિવભૂતિ મુનિને તો અત્યારે પ્રસિદ્ધ છે, એમણે જ્ઞાન દ્વારા જ્ઞાનની ઉપાસના કરી, જ્ઞાનથી જ્ઞાનમાં એકાગ્રતારૂપ ધ્યાન કર્યું. ધ્યાનની એ બીજી પરિભાષા છે કે જ્ઞાનનું જ્ઞાનમાં એકાગ્ર થવું એનું નામ ધ્યાન છે, વાસ્તવિક સાચું ધ્યાન. એને સ્વરૂપ ધ્યાન કહેવામાં આવે છે. અને એમ છતાં બહારમાં એકદમ અલ્પ ઉઘાડો તો પણ તે જ્ઞાન પર્યંતની દિશા એમને પ્રગટ છે. અહીં કહે છે કે અજ્ઞાનીએ તો અનાદિકાળથી, ક્યારથી કે અનાદિકાળથી ક્યારેય એને પોતાની શક્તિને સંભાળી નથી. અનંત જ્ઞાન, અનંત આનંદ એ વગેરે સમૃદ્ધિથી ભરેલો જે પોતાનો ચૈતન્ય સ્વભાવ છે એની માનતા હોવાથી એને અહીંયા મહેલની ઉપમા આપી છે, એના પ્રત્યે દુર્લક્ષ કર્યું છે. એના પ્રત્યે દુર્લક્ષ કરવાનો એને નિર્ણય લેતો છે વિપરીત નિર્ણય લઈને એ પરપદાર્થના સંયોગથી જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે એટલે એને એ નિર્ણયને અહીંયા તાળું કીધું છે. ખરેખર તો તાળું મારીનો અર્થ કે એને ઊંડો નિર્ણય કરી નાખ્યો છે અને એ નિર્ણય અનુસાર એ પ્રવર્તે છે. તેથી એને આત્મામાંથી જ્ઞાન મેળવ્યું એવો સ્વસન્મુખ થવાનો પ્રયત્ન થતો નથી. અનાદિકાળના અજ્ઞાન અને મિથ્યાત્મને ચૂકવાનું મટવાનું એક જ કારણ છે અને તે સ્વસન્મુખ થવું તે છે. સ્વસન્મુખ થયા સિવાય કોઈ પણ રીતે મિથ્યાત્મને અજ્ઞાન ટળે નહીં અથવા જાય નહીં. અને સ્વસન્મુખ જીવ ત્યારે થાય કે જ્યારે પોતાના સ્વરૂપમાં રહેલા સામર્થ્યનો નિર્ણય જ્ઞાનપૂર્વક કરે અથવા નિર્ણય જ્ઞાનમાં કરે ત્યારે. ત્યારથી એને બહારથી જ્ઞાન મેળવવાનું શોધવાનું રહેતું નથી. આનંદ પણ એ બહારથી શોધે છે. એનો સ્વભાવ પરિપૂર્ણ જ્ઞાન અને પરિપૂર્ણ આનંદ હોવાથી પૂરું જ્ઞાન થાય અને પૂરો આનંદ થાય એવો જે એનો ભાવ છે એ ક્યારે મટતો નથી. પરંતુ અજ્ઞાનથી એ બહારથી લેવાનો પ્રયત્ન કરે છે. બહારથી એટલે જ્યાં પોતાના જ્ઞાનને આનંદ નથી એવા સ્થાનમાંથી લેવાનો પ્રયત્ન કરે છે. શાસ્ત્રમાં આવા પ્રયત્નોની એક એવી ઉપમા આપી છે કે જેમ કોઈ રેતીમાંથી તેલ કાઢવાનો પ્રયત્ન કરે વેળું નદીમાં મોટી રેતી થાય છે ને સાકરા જેમ સિંગદાણા પીલીને એમાંથી તેલ કાઢે છે એમ સિંગદાણાની સાઈઝના બધા સાકરા પથ્થર ભેગા કરી અને એને પીસવાનો પ્રયત્ન કરે કે એમાંથી તેલ કોઈ કાળે નીકળે એવું બનતું નથી. ઉપમા આપનારને પણ એકનું જ્ઞાન છે તેલ શેમાંથી નીકળે છે અને શેમાંથી નીકળતું નથી. જ્ઞાન બહારથી શોધે છે, આનંદ પણ તે બહારથી શોધે છે. આનંદ અર્થે અનેક મનોરંજનના સ્થાન વિચારીને નક્કી કર્યા છે. જીવોએ ઊભા કર્યા છે, અહીંયા બગીચા બનાવો, અહીંયા ફલાણું બનાવો, અહીંયા આમ કરો, અહીંયા આમ કરો. સંગીત છે, પાંચે ઇન્દ્રિયના વિશે છે, પાંચે ઇન્દ્રિયના વિશે આનંદ લેવા માટે તે બહાર શોધે છે. બધું બહારથી શોધે છે એનો અર્થ એ છે કે એને જે જોઈએ છીએ તે બધું બહારથી શોધે છે. આત્મામાં બધું છે આગળ કહી દીધું, આવ્યું આગળ આત્મામાં બધું છે એવા શબ્દો દીધા છે. હમણાં જ આવી ગયું 385માં આશ્ચર્યકારી એવું બધું બધું તારા નિજ અજાયબ ઘરમાં છે. અજાયબ ઘર આત્મા કહ્યો ને, તું તેનું જ અવલોકન કર, તેની અંદર એક વાર બુકિંગ કર, તેને અપૂર તને અપૂરવ આનંદ થશે. એ બધું અંદર છે એમ બની શકે. જ્ઞાન ને આનંદ અનંત ગુણો છે પણ બધું અંદર છે એમ કે છે. એટલે કે તારે કાંઈ પણ બહારથી મેળવવું પડે એવી ખોડ ખાપણ વાળવાતું નથી એમ કે છે. માણસ ને શું કે પગની ખોડ હોય તો આ ચાલવા માટે ભળી જોઈએ, જે ખામી હોય એની પૂરવી જોઈએ ને. અહીંયા કહે છે કે આત્માને કોઈ ખામી નથી, એના સ્વરૂપથી આત્મા પરિપૂર્ણ છે, એને કોઈ ખામી નથી. આવા આત્માને ભૂલતા કેવી ભયંકર દુઃખદાયક દશા થાય છે, આવા આત્માને ભૂલતા કેવી દુઃખદાયક ભયંકર દશા થાય છે એના નમૂનાઓ જગતમાં જોવા પ્રત્યક્ષ મળેલું છે કે નહીં? અને આ જીવ પોતાના ભૂતકાળનો વિચાર કરે, બીજું ક્યાં એને દૂર જવું છે, કે આ વાત સમજવામાં નહોતી આવી, કાને પણ પડી નહોતી જાણે, એવી પરિસ્થિતિમાં એકનું બહારથી જ બધું કાર્ય કરવાનું માન્યું ત્યારે એને કેટલો પ્રયત્ન કર્યો અને કેટલા કેટલા પ્રકારે દુઃખી થયો, એનું પરિણામ શું આવ્યું? ગમે એટલા ભાવ ઉદામાં કર્યા, એને આખી દુનિયાને ઉછલાવી છે. અભિપ્રાયમાં તો એને આખી દુનિયાને ઉછલાવી છે. કાયમ દુઃખ, એકનું દુઃખ પરિણામમાં આકુલતા 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 તીવ્ર આકુલતા સિવાય કાંઈ એને લાભ થતો નથી. બધું બહારથી શોધે છે, કહે છે કે પોતે ભગવાન હોવા છતાં ભિક્ષા મજા કરે, આમ કહે રાજા છે, ત્રણ લોકનો નાથ છે, અને જળ રજકણ પાસે પોતાના સુખની ભિક્ષા એટલે અપેક્ષા રાખે છે કે હે પરમાણુઓ, તમે મને રાજી કરો અને તમે મને સુખી કરો. આવી સ્થિતિ છે. એવી પરિસ્થિતિ કેવી છે, કેટલી હાસ્યાસ્પદ પરિસ્થિતિ છે કે અંદરમાં આનંદમૃતના ભંડાર છે, કેટલો આનંદ કે જેનો કોઈ પાર નહીં, એટલો આનંદ એની સામું જોઈએ નહીં. જ્યાં સુખ અને આનંદની ગંધ માત્ર નથી, ત્યાંથી પૂરો આનંદ લેવાનો એનો પ્રયાસ થાય તો એને દુઃખ ન થાય તો બીજું થાય છે. યોગસારમાં તો યોગેન્દ્ર દુવે ત્યાં સુધી વાત કરી છે કે જનમંદિરમાં દેવજન મનમાં મન મંદિરમાં દેવજી જનદેવે દેખાય, લોકોને દેરામાં દેખાય છે ભગવાન, છે અંદરમાં અંદર ઘટમાં બિરાજે છે. લોકો જોવે છે કે ભગવાન મંદિરમાં બિરાજે છે, એટલે મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. આચાર્ય કહે છે કે હાસ્ય મને દેખાય છે, મને હાસ્ય દેખાય છે કે પ્રભુ ભિક્ષાર્થે ભમન, આ ભગવાન પોતે ભિક્ષા માંગવા માટે નીકળ્યા એવું એને દેખાય છે. મતલબ બહુ ઊંડો છે, બહુ ગંભીર આશય છે કે સાધક દશામાં બહારમાં જીન પ્રતિમા આદિના દર્શન કરવાનો શુભરાજ સાધકને આવે છે, તો પણ અંદરમાંથી એને પોતાના શુદ્ધાત્માનું ભાન છે એ તે પ્રકારની દીનતાનો નિષેધ કરે છે. જેમ કોઈ સર્વજ્ઞ પરમાત્મા બીજા સર્વજ્ઞ પરમાત્માનો કે કોઈ એમના દર્શન કરવાની અભિલાષા થતા નથી, એ પણ આત્મા છે. કોઈ ભગવંત દિશાને પ્રાપ્ત થયા પછી બીજાને દર્શન કરવાનો જેમ એને વ્યવહારનું પ્રશ્ન અસ્થાને છે, એમ કહે છે કે પોતાના સ્વરૂપનું જેને ભાન છે કે હું આવો જ છું, ચિંતિત માત્ર ફેર નથી, સિદ્ધ પદમાં અને મારામાં ચિંતિત માત્ર ફેર નથી, તેઓ આ ભગવાન બીજાના દર્શન કરવાનો એને વિકલ્પ છો એનો એને નિષેધ આવે છે. એની દીનતા પોસાતી નથી, દીનપણું કરે છે. દેવ ગુરુ શાસ્ત્ર કૃષ્ણના ભક્તિના પરિણામમાં પણ દીનપણું છે, અને એ દીનપણું આત્માને કરવું એ આત્માનો ધર્મ નથી, એ આત્માનો ધર્મ નથી. આમ સુગાનજી વિશે ચર્ચામાં લેતા હતા, ભગવાન થી દર્શન કરીને જે દીનતા આપી હોય એમ કહેતા, એથી દીનતા કેવું કરે. જ્ઞાનની ચૈતન્ય મેળના તાળા ખોલી ને થાય સામે સામું લીધું, અજ્ઞાનની ચૈતન્ય મેળને બદલીને તાળું મારી દીધું છે, ચાવી ખોલી નાખી છે, પાછું તાળું મારીને ચાવી બદલી નાખી છે. પછી એ તાળું ખુલે ને અંદરની સંપત્તિ મળે એ ક્યાં વાત રહી. જ્ઞાનની ચૈતન્ય તાળા ખોલી નાખ્યા છે, પરદ્રવ્ય અને પરભાવથી સર્વથા ભિન્ન આત્મા છે એવા ભેદ જ્ઞાન થી એને ચૈતન્ય નું તાળું ખોલી નાખ્યું છે. અંદર ની સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનું એને જે કળ છે એ ખોલી નાખી છે. અંદરમાં જ્ઞાન આનંદ આદિની અખૂટ સમૃદ્ધિ દેખીને અને થોડી ભોગવીને તેને પૂર્વે કદી નહોતી અનુભવી એવી નિરાશ થઈ ગઈ છે. આ પરિસ્થિતિ છે, જ્ઞાની ટૂંકામાં અચિત્ર છે કે પોતે અંતર્મુખ થઈ પ્રસન્મુખ થઈને ચૈતન્યના કપાટ ખોલ્યા છે, તાળું ખોલીને ચૈતન્યના કપાટ ખોલી નાખ્યા છે. અંદરમાં એમણે અનંત જ્ઞાન ને અનંત આનંદની અપાર સમૃદ્ધિ દેખી છે. અખૂટ કો ખૂટે નહીં કો પાર, એટલે જેનો પાર નથી એને અપાર કહીએ, એવી સમૃદ્ધિ દેખી છે. એ દેખીને એમણે થોડી ભોગવી પણ છે, ખાલી જોઈ છે એમ નથી, અંદરની સમૃદ્ધિના દર્શન થયા છે એટલું જ નથી, સાથે સાથે એનો અનુભવ પણ અંશે એમને આવી જાય છે. અખૂટ ભંડાર જોયો, ભંડારમાં ભરેલો ચૈતન્યનો દિવ્ય ખજાનો માલ જોયો અને એનો અંશે ઉપભોગ પણ કર્યો, એને ભોગ્યો, પોતાની વર્તમાન દશા અનુસાર સાધક દશા અનુસાર એને ભોગવતો થયો, તેને પૂરો કદી નહોતું અનુભવ નિરાશ થઈ ગઈ. એને એવી નિરાશ થઈ ગઈ છે કે પૂરે ક્યારે પણ એને એવો અનુભવ થયો નહોતો, એવી નિરાશ થઈ છે. નિરાભવ છે, પ્રતીતિ છે, પરિપૂર્ણ શુદ્ધાત્મ તત્વની પ્રતીતિ છે, એમાં દશાની પૂર્ણતાની પ્રતીતિ પણ સાથે સાથે આવી જાય છે. એટલે હવે પૂર્ણ દશા નહીં પ્રાપ્ત થાય એવી આશંકા ક્યાંય પણ એને રહેતી નથી. જે માર્ગે સ્વરૂપ સન્મુખ થઈને જે રીતે જે પ્રકારે જે વિધિઓ સ્વરૂપ સન્મુખ થઈને આંશિક અનુભવ કર્યો છે, તે જ વિધિથી હવે મને પૂર્ણતા બહુ જ નજીકમાં વર્તે છે એવી અથર પ્રતીતિ, નિશ્ચય પ્રતીતિ, ફરેની તેવી નિશ્ચય પ્રતીતિ સાધકને વર્તે છે. તેથી તેને નિરાશ થઈ ગયું છે. ખરેખર તો દશાની અપેક્ષા એને જ્ઞાન થાય છે, એવી પોતાની ભવિષ્યની નજીકની પૂર્ણ દિશાનું જ્ઞાન થાય છે. અપેક્ષા બુદ્ધિ રહેતી નથી. જ્ઞાન થાય છે તો પણ અપેક્ષા બુદ્ધિ રહેતી નથી. કેમ કે જે પણ દિશા થવાની છે તેનાથી પણ અનંત ગુણ સમૃદ્ધ જે ચૈતન્ય તત્વ છે પોતા સ્વરૂપે પુતળીય સ્વરૂપે હોવાથી એને પૂરેપૂરો પૂર્ણ દશાથી પણ અનંત ગુણ માલ એના કબજામાં છે, એના ભંડારમાં પોતાનામાં છે. તેથી એને હવે કઈ પ્રાપ્ત કરવું એવી અપેક્ષા હતી. કેટલી નિરાશ થઈ ગઈ છે, અપૂર્વ નિરાશ થઈ છે. પૂર્વ કદી નહોતી થઈ, નહોતી અનુભવી એવી અપૂર્વ નિરાશ જ્ઞાની ને થઈ ગઈ છે. અને એ તો સ્પષ્ટ સમજી શકાય એવું છે કે એક વાર બારમાં પણ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય તો એને પૂરી ભોગવવા સંબંધીનો અસંતોષ કોઈને રહેતો નથી. સંપત્તિ મળી ગઈ ને બસ બધું તને આવી ગયું, પછી કેમ વાપરી નથી એ પ્રશ્ન નથી, અથવા વાપરતા કેમ સમય લાગે છે એ પણ પ્રશ્ન ખરેખર છે. એને પ્રાપ્તિનો જે નિરાશ છે, નિશ્ચિંતતા છે, એમાં એ બરાબર સંતુષ્ટ છે. જ્ઞાની ને અજ્ઞાની ઉપમાનના બે પ્રકાર વાપરી ત્રણસો એકાણું છે, 352. એક ચૈતન્ય તત્વ ઉત્કૃષ્ટ આશ્ચર્યકારી છે, આગળ લીધું ને, અનંત આશ્ચર્યકારી છે, બધું આશ્ચર્યકારી અજાયબ ઘર છે એમ લીધું છે. 387 ઉત્કૃષ્ટ એટલે સર્વોત્કૃષ્ટ તત્વ જગતમાં પોતાના નિંદ ચૈતન્ય તત્વ છે એ ઉત્કૃષ્ટ આશ્ચર્યકારી તત્વ છે. અથવા વિશ્વમાં કોઈ એવી વિભૂતિ નથી કે જે ચૈતન્ય તત્વથી ઊંચી હોય. પોતાની સ્વરૂપની નિધિ છે એમાં રહેલો જે વૈભવ છે એ ચૈતન્યની વિભૂતિ છે. એવી છે કે એનાથી જગતમાં કોઈ ઊંચી નથી. એકાંતે આ ગ્રંથમાં શુદ્ધાત્માના નો મહિમા વારંવાર કરવામાં આવ્યો છે. જેને ખાવો ખરેખર મહિમા ઉત્પન્ન થાય એને સમુદર્શન આદિ અભેદ દશા ઉત્પન્ન થયા વિના રહેણું. સાંભળવા છતાં અને સમજવા છતાં કઈ ખામી રહે છે તો એ પોતાના ચૈતન્ય સ્વરૂપનો મહિમા નથી આવતો એ જ એની ખામી છે. અને મહિમા નથી આવતો એ સ્પષ્ટ સૂચવે છે કે એને મહિમાવંત સ્વરૂપની ખરેખર ઓળખાણ થઈ. જો એક વાર ઓળખાણ થાય તો અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય અને તેના ફળમાં સમ્યક દર્શન આદિ દિશા પ્રગટ થયા વિના પૂર્ણતા સુધી. અહીંયા તો જેને અભેદ અનુભવ છે, ઓળખાણ ઉપરાંત પણ જેને અભેદ અનુભવ છે અને છતાં અનુભવતા અનુભવતા પણ એના મહિમાને જે ગાય છે, કેમ કે તેથી કાંઈ અનુભવ કરતા મહિમા ઘટ્યો નથી, ઉલટાનો મહિમા વધ્યો છે. તેથી એમ કહે છે કે આ વિશ્વમાં એક ચૈતન્ય તત્વ જ ઉત્કૃષ્ટ આશ્ચર્યકારી છે, સર્વોત્કૃષ્ટ આશ્ચર્યકારી છે. એનાથી જગતમાં કોઈ ઊંચો વૈભવ નથી એવું આ તત્વ છે. અને તે ચૈતન્ય તો તારી પાસે જ છે, એટલે કે તું જ તું છો. એ ચૈતન્ય તત્વ તારે મેળવવા ગમવું પડે કોઈની પાસેથી લેવા જ હું પડે એવી પરાધીનતા તારા સ્વરૂપ ને વિશે નથી. વેદાંતાદી અનેક જે ધર્મો નીકળ્યા ને કહીશું કે જયારે ભગવાનની દિવ્ય ભૂમિ હતી પહેલા તો ભોગ ભૂમિ હતી, ત્યારે તો ધર્મ નો હતો, ધર્મના પ્રવરૂપણ કરનારા આ ક્ષેત્રમાં નહોતા. ત્યાર પછી જયારે પ્રથમ આ 24માં અને આ ક્ષેત્રમાં પ્રથમ આદિના ભગવાન થયા ત્યારે ધર્મની શોધ મતાંતર ઉભા થયા, પણ એ વાત માંથી ઉભા થયા. જે આત્મા કહ્યો કે આત્મા પરમ બ્રહ્મ છે, ચૈતન્ય બ્રહ્મ આત્મા છે, એમ જ્યાં બ્રહ્મ શબ્દ તો બરાબર છે, પણ એ બ્રહ્મ કેવો, એ ચૈતન્ય બ્રહ્મ કેવો, પાછો શબ્દ તો બરાબર છે, એમાંથી જે સ્વસન્મુખ થઈને એના અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવમાં ન આવ્યા તેમણે ભગવાને કહેલો જે માર્ગ અંતરબાહ્ય વ્યવહાર અને નિશ્ચિત એમાં ફેરફાર કરવાનું પોતાની નિર્મતિ કલ્પનાથી વિચાર્યું અને તેને અનુસરનારાઓ ઘણા મળે ત્યારે એને સંપ્રદાય ભિન્ન સંપ્રદાય એવું નામ આપવામાં આવ્યું. એમ અનેક સંપ્રદાયો થયા, પણ એનું કેન્દ્ર સ્થાન આ છે કે જે કહ્યું એમાંથી સમજવા ફેર થયો, બસ આ સમજણ છે ને તકલીફ છે, જેટલી તકલીફ છે બધું સમજણ છે. હું બ્રહ્મ સ્વરૂપ સ્વયં થાય છે તો એમાં ખોટું શું છે? ચાલીસ શાસ્ત્ર માત્ર છે વાત અહીંયા એક દેખાય છે, પણ સાંગોપાંગ વાત એક રહેતી નથી. આ તકલીફ છે. સાંગોપાંગમાં શું સેવા આવે છે કે એની જે વિધિ છે એના જે અંતર બારા કોઈ પ્રકારો ભગવાન વર્ણવા એ બધામાં ફેરફાર છે. અને ફેરફાર છે ત્યારે તો બે જુદા સંપ્રદાય છે ને, ફેરફાર ન હોય તો બે જુદા સંપ્રદાય હોય. અને ખાસ કરીને સાંખ્યવાળા અવસ્થાને માનતા નથી, અને કેટલાક અવસ્થાની પ્રધાનતા કરે છે. ક્રિયાકાંડની પ્રધાનતામાં એટલા આવે છે કે જે કુટસ્થ જે બ્રહ્મ સ્વરૂપ એની ગણતા કરી જાય છે. જે બેલેન્સ રહેવું જોઈએ એટલું એકાંત થાય છે. બેલેન્સ રહેતું નથી એટલે શું થાય છે કે કોઈ એક બાજુ અનુચિત પ્રકારે ખેંચી જવામાં આવે છે, કોઈ એક બાજુ ખેંચે છે તે પણ ઉચિત પ્રકારે નહીં પણ અનુચિત પ્રકારે ખેંચાય છે. હવે તેને અનુચિત કેમ કહેવું? કે ત્યાં સાધ્ય આત્માની સિદ્ધિ થતી નથી. અહમ બ્રહ્માસ્મિ એવું અંદરમાં પોતાના બ્રહ્મ સ્વરૂપને લક્ષમાં રાખીને પરિણામ આવે તો તે સમ્યક છે, તો તે સમ્યક છે. પણ લક્ષમાં રાખીને બ્રહ્મ સ્વરૂપને કેટલી વાત છે? જે બ્રહ્મ સ્વરૂપ આત્મા છે તે અરૂપી છે, એના ગુણધર્મો એ પદાર્થ અરૂપી છે, અને તેના વિશે જે કાંઈ પ્રાથમિક અવસ્થામાં જ્ઞાન કરવાની પરિસ્થિતિ છે તે રાગ સહિત વિચાર વિનિમય જેને કહીએ એવી છે. એટલે વૈચારિક ભૂમિકામાં પ્રથમ વાક્યથી અને એ વિષયમાં જવાની શરૂઆત કરવામાં આવે છે. હવે વિચારમાં શું છે કે રાગ છે, અને રાગ છે તે કલ્પના છે. હવે જો કોઈ કલ્પના એ પડે છે વિચારમાં ને વિચારમાં, તો તે વસ્તુને અન્યથા કલ્પે છે, અને જે કલ્પના નથી કરતા તે વિકલ્પ વિચાર રાગ થી ભીન પડીને એને ટાળીને રાગ નો અભાવ કરીને નિર્વિકલ્પ પ્રત્યક્ષ થી નિર્ભવમાં આવે છે વસ્તુના. આમ ફેર કરે છે મોહન લાગી શાસ્ત્રી છે, અને અધ્યાત્મ અમૃત કળશ એ નામનું અમૃત સિંગાચાર્યના 271 કળશ ઉપર પોતે ટીકા કરી છે. જેમ રાજમલજીએ ટીકા કરી, એમ જગન્મોહનભાઈજી પત્ની વાળા એમને ટીકા કરી છે. એનું નામ રહે છે સ્વ આત્મ પ્રબોધિની. ઉપદેશ થાય એવી આ ટીકા એનું નામ આપ્યું છે. આ પછાતું નામ આવ્યું તો અમૃત વ્યાચાર્ય એમ એમને ટીકાનું નામ આપ્યું છે સ્વ આત્મ પ્રબોધિની. જેનો ઉપયોગ ભાગ્યો હતો એમાં એમ લાગે કે નય નયના વિષયના અર્થો બરાબર કરે છે, છતાં બધું સાંગો પાંગ ઉપર ઉતરતું નથી. એને મોક્ષ માર્ગનો એનો અમુક પ્રસ્તાવના લખી છે, એમાં જ લખ્યું છે કે મોક્ષ માર્ગી જીવને નિશ્ચય વ્યવહાર બંને વર્તે છે. જેટલો કોઈ શુભ ભાવ છે, શુભોપયોગ છે, તે બધો પૂર્ણબંધનો ભાવ છે, પરમાર્થ હોય છે. મોક્ષ માર્ગી જીવને પણ તે કાળે જે કાળે શુદ્ધતારૂપ પરિણતિ વર્તે છે તે ખરેખર મોક્ષ માર્ગ છે. આપણે જેમ ગુરુદેવ નિરૂપણ કરે ને એવું જ લાગે. મને મારે કે સાતમી પ્રતિમાનો ભારત છે. હવે ત્યાં ઓલી નિશ્ચય પરિણતિ વર્તે છે કે નહીં કેમ ભૂલી જતા હશે એ ખ્યાલ આવવો મુશ્કેલ કરે એવો વિષય છે. એટલે ઉપર તબકે જે કાંઈ શબ્દો અથવા ભાષા અથવા વક્તવ્ય છે એનો અર્થ સરખો સરખો દેખાય, એટલે સાંગો પાંગ બધું સરખું છે. એક પાગલ માણસ હોય એને 150 વાતો કરે, કેટલી 150 વાતો કરે એમાં એક વાત કઈ ગાંડી બોલી જાય ને, અને બાકી બધું સાચું હોય ને, ડાયું હોય, સાચું એટલે ડાયું હોય તો પણ નક્કી એમ થાય કે ડાયું નથી પણ ગાંડો છે. પણ 99 અમે એકની જીત કરી તમે કેમ એના વધારે એના એક વધારે માર્ક કેમ આપ્યો, એકને કેમ વધારે માર્ક આપ્યો? અહીંયા એ ન્યાયનો વિષય એવો છે કે જેને પાંગો પાંગડા પણ છે એની એક વાતમાં ક્યાંય પણ ફરક પડે નહીં, અને જો એક વાત ચતુર્થી વૃદ્ધ જાય છે એ અહમ બ્રહ્માસ્મી એની હસ્તી છે, અસ્તિમાં હસ્તી લેવી છે, એ બ્રહ્મ સ્વરૂપ એની હસ્તીની વૃદ્ધ પર ન્યાય જાય છે, ખરેખર બ્રહ્માસ્મી સમજીને એની હસ્તી સ્વીકારવી નથી એ વાત ત્યાં ઉભી થાય છે. એ વિષયને બહુ જ બારીકાઈથી જોવું પડે એવો એ વિષય છે. એમાં અન્ય મતનું જૈન દર્શનમાં પણ સ્વરૂપ જ્ઞાન થયા પહેલા અનેક પ્રકારની બુદ્ધિના વિકાસયોગને લઈને વિદ્વાનોમાં પણ એ બરોબર અનેક પ્રકારે થવાની સંભાવના છે, અને બહુ ભાગ એવું થાય છે આ પરિસ્થિતિ. તેથી શાસના અધ્યયન કરનારાઓ હજારો લાખો હોય તો પણ કોઈક જ નિરંજી સન્માર્ગમાં પ્રવેશ કરે છે એનું કારણ આ છે. ઉતરાયું તો ગડબડ થઈ જાય છે. કે છે કે આ હું ચેતન તો તારી પાસે જ છે અને તું પોતે જ છો, તો પછી શરીર ઉપર ઉપસર્ગ આવતા કે શરીર છૂટવાના પ્રસંગમાં તું ડરે છો કેમ?
તને કેમ ભય થાય છે? હું મરી જઈશ એવો ભય કેમ થાય છે?
અથવા હું આવા નિરાલંબ તત્વને માની, નિરાલંબ તત્વને માનતા બાહ્ય કાયર કાર્યોમાં નિષ્ક્રિય થઈ તો બહારની પ્રતિકૂળતાઓ વધશે, અનુકૂળતા મેળવવાના પ્રયત્નો છૂટી જશે અને પ્રતિકૂળતાઓ આવવી પડશે, એનો તને ભય કેમ થાય છે? જો તને ભય થાય છે તો તે તારા સ્વરૂપને નિરાલંબ નિરપેક્ષ માનો એમ ચિત્ત થઈ ગયો. ચૈતન્ય તત્વ એવું નિર્બળ છોડી લીધું છે કે કાંઈક એને આધાર મળે તો ઠીક, કાંઈક એને ટેકો મળે તો ઠીક, કાંઈક એને બીજાની મદદ રહે તો ઠીક, એવું ચૈતન્ય તત્વ ખરેખર થાય. તો પછી શરીર ઉપર ઉત્સર્ગ આવતા કે શરીર છૂટવાના પ્રસંગમાં તું ડરો છો કેમ? તને એ સંબંધી ભય કેમ લાગે છે? મારા આત્માથી બહાર શરીર આદિ સંયોગમાં જેમ થવાનું હોય તેમ થા. હું અત્યારે અને સર્વકાળે જ્ઞાતા દ્રષ્ટા છું, માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું, એવા જ્ઞાતા દ્રષ્ટાના ભાનમાં અને સામર્થમાં તમે ભય ઉત્પન્ન થઈ શકવો જોઈએ. જે કોઈ બાધા પહોંચાડે છે, બહારમાં પ્રતિકૂળતા આવે છે અને બાધા પહોંચે છે, તો જે કોઈ બાધા પહોંચાડે છે તો પૂતગોળ પહોંચાડે છે. જે છૂટી જાય છે તો તારું હતું જ નહીં. એટલે ફેરફાર થાય છે તો તારા આત્માથી બહારમાં ફેરફાર થાય છે, જળ રજકણમાં ફેરફાર થાય છે. એમાં તારા આત્મામાં શું ફેરફાર થયો? કાંઈ જોવું નથી ને કાંઈ આવ્યું નથી. શરીરના પૂતળામાં ફેરફાર થયો એ તો બીજામાં થયો છે. બીજામાં ફેરફાર થયો એમાં તને શું? સીધી વાત છે. જો એમ અનુભવ થાય કે બીજામાં ફેરફાર થયો છે તો પોતાને કાંઈ એનું દુઃખ થયું નથી. પણ કલ્પનાથી એમાં મમત્વ કર્યું હોય તો દુઃખ ઉત્પન્ન થયા વિના રહે. જે કોઈ બાધા પહોંચાડે છે તે તો બધા પૂતગળને પહોંચાડે છે, અને જે છૂટી જાય છે આ રોગ થાય, ઉપાંગ ઘટે અથવા આખું શરીરનો સંયોગ હતો એમાંથી છૂટીને યોગ થાય, તો એમાં કાંઈ સારું મટી જતું નથી. સારું તો મંગળકારી આશ્ચર્યકારી તત્વ છે. સારું તત્વ છે, મંગળકારી તત્વ છે અને આશ્ચર્યકારી તત્વ છે. જગતના કોઈ પ્રસંગને ખરેખર મંગળના આત્માની સરખામણીમાં આત્મામાં દેવામાં આવતું નથી. પ્રથમ અમારે ત્યાં પ્રાણ મંગળ પ્રસંગ છે. પ્રાણ આ ઘરનું વાસ્તુ કરે, દીકરા દીકરીના લગ્ન કરે, શુભ પ્રસંગ મંગળ પ્રસંગ કહે છે કે નહીં? કઈ મંગળ છે? ભાઈ, તારું તત્વ જ મંગળકારી છે અને આશ્ચર્યકારી તત્વ છે. મંગળ ગુરુદેવ વર્ષ કરતા હતા મંગળમાં. પાપને દાળે છે મંગળ, અથવા પવિત્રતાને લાવે છે મંગળ. તારું સ્વરૂપ કસાયનો અભાવ કરનાર છે, સર્વ કસાય પાપ છે, અને તારું સ્વરૂપ પવિત્રતાની ઉત્પત્તિનું કારણ છે, પવિત્ર સ્વરૂપ છે, પરિપૂર્ણ પવિત્ર સ્વરૂપ છે. તે મંગળકારી છે, તે આશ્ચર્યકારી તત્વ છે. જો આવું તારું તત્વ છે તો પછી તને ડર સાનો? જે અવ્યાબાર સ્વરૂપ છે, જેને બાધા કરી શકાતી નથી, પહોંચાડી શકાતી નથી, બાધા જેમાં થઈ શકતી નથી, એવા અવ્યાબાર સ્વરૂપને ભય છો કે એને કોઈ ભય હોય શકે નહીં? જીએ પત્રનું એવું મથાળું બાંધ્યું છે, નિશંક નિર્ભયા હોય છે, તેની નિશંકતા કે જો હું મારા સ્વરૂપથી અવ્યાબાદ છું એ સ્વરૂપની શંકા હોય તો એને પછી ભય લાગતો નથી, કારણ રહેતું નથી. ગાંધીજીએ પ્રશ્ન પૂછ્યો છે શ્રીમદ રાજચંદ્રજી, અહિંસાનો એમનો વિષય હતો ને થોડો, એમને એમ થયું કે અહિંસા અહિંસા અહિંસાની હદ કેટલી, ક્યારેક મૂંઝાતા હતા, પૂછવા ઠેકાણું હતું એમને શ્રીમદ રાજચંદ્રજી. લોકો અત્યારે પણ ગાંધીજીને ઓળખે છે, એટલા એના ગુરુને ઓળખતા પ્રગડે છે ને પરિસ્થિતિની. આ એક એને મૂંઝાવાનું સ્થાન જયારે ઉભું થાય ત્યારે એમને સ્વીકારે, કુદરતી એના પુરાવા સબૂત આજે રહી ગયા છે. એને એક પ્રશ્ન પૂછ્યો કે સર્પ, કોઈ સર્પ મને કરડવા આવે અને માનો કે હું ભાગી જઈ શકું એમ નથી, બંધ ઓરડો હોય એમ હોય, અથવા ઓરડાના બરાબર દરવાજે ઉભો હોય, ક્યાંથી જાય? સામે ફેન માંડીને બેઠો હોય બારણે, હવે આગળ વધે કરડવા આવે તો મારે શું કરવું? અહિંસા પાળવી તેને મારી નાખે? આવો પ્રશ્ન પૂછો, કટોકટીનો સવાલ છે. હા, સત્યાવીસમાં વર્ષમાં છે, સત્યાવીસમાં વર્ષમાં છે. તો કહે છે કે કોઈ પ્રાણીને મારવો સંઘની પંચેન્દ્રિય પ્રાણી છે, એનું મારવો એટલે એનું ખૂન કરવું, ઘાત કરવો, પ્રાણને પ્રાણઘાત કરવો અને નરકમાં જવું, એવો ઉપદેશ તો અમે કેમ આપીએ? પહેલી વાત એ કરી કે કોઈને મારી નાખે, જે મારી નાખવાના પરિણામથી નરકનો આયુષ બંધાય, જે તીવ્ર કસાયના પરિણામમાં નરક આદિ હલકી ગતિ મળે, એવું કાર્ય કરવાનો અમારો ઉપદેશ કેમ આપીએ? એ તો પ્રશ્ન જ હોય છે. મેં આ તાળું મારી દીધો, એ દરવાજો તો બંધ છે. હવે વાત રહી કે તમે કરડવા આવે છે એનું શું કરવું, તો પછી આ કરડવા આવે છે એનું શું કરવું? એક તો એ કરડે છે શરીરને, કે આત્માને? શરીરને કરડે છે, એ શરીરનું તને મમત્વ છે, એટલે તને એમ લાગે છે કે મારે કરવું શું, આ મને કરડશે તો, પણ તને નહીં કરડે ભાઈ. એ શરીરથી તું ભિન્ન છું, એવા શરીરની ભિન્નતાને જાણીને જો શરીર ઉપરનું તને મમત્વ સ્થિતિ હોય, એ શરીર તને પારકું થઈ ગયું હોય, તો એ પારકા શરીરને ભલે ને કરડે, બે બધા વધારે ભરે, શું કરવા એ ભરશે? એનું મમત્વ શું છે? એને એનાથી સુખ દેખાશે? જે શરીર ઉપર તને મમત્વ નથી, એવા શરીર ઉપર એને મમત્વ થયું હોય તો તે જી ભલે તેમ કરે, તને કઈ બાધા આવવાની નથી. પણ એટલી મધ્યસ્થ અને મુલાયમ ભાષા છે કે કોઈ પણ ત્રાહિત એટલે નિષ્પક્ષ જીવ એમના ઉત્તરને વિચારે. અને એક દર્શનો સંબંધી અમે પ્રશ્નો પૂછીને એના ખુલાસા માંગ્યા છે અને ઉત્તર આપ્યા છે શ્રીમદજીએ. વર્તમાન વિશ્વમાં પ્રવર્તતા અનેક ભિન્ન વિભિન્ન દર્શનો છે, એમાં આ ક્રિશ્ચન છે, આ ઇસ્લામ છે, ત્યાંથી માનીને વેદાંત છે, અનેક બૌદ્ધ છે, બધા મતો ઉપર અમે પ્રશ્નો પૂછ્યા છે, એમને અમે જવાબ આપ્યા છે, ઘણી મધ્યસ્થ આપી હતી. એમની સમજણમાં એમ આવ્યું, હું અનુભવ થયો એમને કે હું મૂંઝાય છું, ત્યાં મૂંઝવે મૂંઝવણનો ઉકેલ મળે થાય છે. માટે બુદ્ધિમતા બુદ્ધિ પ્રતિભા મારા કરતા કઈક વિશેષ છે એ વાત એમને પોતાની જીવન કથામાં પણ સ્પષ્ટપણે લખી છે. આપણે વાંચ્યું છે, બીજા પણ બે ત્રણ પત્રો જુદા પણ છે, એમાં પણ એમને એમની શંકાઓનું સમાધાન કર્યું છે. અહીંયા તો એટલું લેવાનું છે કે આ દેશના માણસો ગાંધીજીને મહાન માને છે, કેટલાક તો એમના પૂજારી છે, પણ એમના ગુરુને જેમ એ વિસ્મૃત કરે છે. સ્મૃતિ આપવાનું તો ફક્ત એટલું જ નિમિત્ત છે કે એમાં આત્મલાભનું કારણ રહેલું છે એવો વિષય છે. શું કહે છે, સારું તો મંગળકારી અને આશ્ચર્યકારી તત્વ છે, તો પછી તને ડર શેનો છે? તો પછી તને શેનો ડર થાય છે? તો કોઈ ડર કરવા જેવો, ભય કરવા જેવું તારા માટે છે? એ તારા સ્વરૂપની ઓળખાણ કર તો તમામ ભય ચાલો જાય. હું સમાધિમાં સ્થિર થઈને એક આત્માનું ધ્યાન કર, બસ તારી સ્વરૂપ સમાધિમાં તું આવ, એમાં સ્વરૂપમાં સ્થિર થા, એનું ધ્યાન કર, અને એ ધ્યાન કરીને તું ભયને છોડી દે. અથવા જો તમે સ્વરૂપનું ધ્યાન થાય તો તમે ભય ઉત્પન્ન થશે. ભય છે દુઃખરૂપ છે, અને કોઈ ભયમાં રહેવા માગતું નથી. બાળમાં અનુકૂળતાઓ ઘણી દેખાય એને, પણ એ અનુકૂળતાઓ રહેશે કે નહીં એનો એને ભય થાય છે. કહે છે કે સર્વ પ્રકારનો ભય આ એક સ્વરૂપ સમાધિમાં આવે અને છૂટી જાય છે બધાનો ફેંસલો. હવે આના માટે બીજી વાત ને તેના માટે બીજી વાત એને છે. Thank you.